તારીખ 15/3/1997, શ્રી સ્વાનુભૂતિ દર્શન, પ્રશ્ન 136 અને 137 ઉપર, પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 90.
136 બોલ ચાલે છે, છેલ્લો પરિક્રમ બાકી છે. ઉપરના વિષય એમ ચાલ્યો કે અનુભવ પર્યાયમાં થાય છે, એ પ્રશ્ન છે, પણ એ અનુભવની પર્યાય આત્મામાંથી આવે છે. એટલે એક ન્યાયે આત્મા અનુભવ કરે છે એમ કહીએ તો પણ યોગ્ય છે, એક ન્યાયે પર્યાય અનુભવ કરે છે એમ કહીએ તો પણ યોગ્ય છે. પોતે પોતાના પરિણમનને પોતાની પર્યાયને તપાસે તો પણ સમજાય એવું છે કે મારી પર્યાય મારામાં ઉત્પન્ન થાય છે, મારામાંથી જ ઉત્પન્ન થાય છે, કોઈ અન્ય પદાર્થમાંથી મારી પર્યાય ઉત્પન્ન થતી નથી. એવું સ્પષ્ટ પ્રત્યક્ષ અનુભવ ગોચર થઈ શકે એવું છે. હવે છેલ્લે ખુલાસો કરે છે કે જે અપેક્ષાએ દ્રવ્ય પર્યાયના ભેદની વાત આવે છે કે ભાઈ દ્રવ્ય અને પર્યાય જુદા છે એવી પણ એક અપેક્ષા આવે છે. ઉપર અભેદની અપેક્ષા લીધી, પણ પછી ભેદની અપેક્ષાનો ખ્યાલ છે કે જે અપેક્ષાએ દ્રવ્ય પર્યાયના ભેદની વાત આવે છે તે અપેક્ષાએ ભેદ છે, ભેદ નથી જ એમ કહેવા માંગતા નથી. અને ભેદ છે તો બે કટકા છે, બે દ્રવ્ય જુદા છે, સર્વથા ભેદ છે એમ પણ નથી. તે અપેક્ષા એ ભેદ છે, પણ દ્રવ્ય ગુણ પર્યાયને સર્વથા ભેદ નથી, કથનચિત ભેદ છે, સર્વથા ભેદ નથી. તેમને લક્ષણ ભેદ છે, જે દ્રવ્યનું લક્ષણ છે ધ્રુવત્વ, તો પર્યાયનું લક્ષણ છે ઉત્પાદવી, એક નિત્ય છે એક અનિત્ય છે, એમ લક્ષણ ભેદ છે, સંખ્યા ભેદ છે, દ્રવ્ય એક છે પર્યાયો અનેક છે, એવી રીતે ભેદ છે. દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાએ જુદા કહેવાય, દ્રવ્યને લક્ષમાં લેનારી દ્રષ્ટિ છે એ અપેક્ષાથી કથન કરીએ તો જુદા કહેવાય, કેમ કે દ્રષ્ટિ પર્યાયને વિષય કરતી નથી. પણ તેમને સર્વથા જુદા ન સમજવા, સમજણની અંદર તો એક અખંડ દ્રવ્યની સત્તામાં એ પર્યાય રહેલી છે અને દ્રવ્ય પોતે પર્યાય રૂપે પરિણમે છે. જ્ઞાન ગુણ છે એ જાણવાનું કાર્ય કરે છે, શ્રદ્ધા ગુણ શ્રદ્ધાનું કામ કરે છે એમ સમજવું, વસ્તુના કટકા ન સમજવા, અંદર ટુકડા ન સમજવા, એ રીતે સ્પષ્ટીકરણ આપ્યું છે બંને પડખેથી. 137મો પ્રશ્ન, પર્યાય દેખાય છે, દ્રવ્ય કઈ દેખાતું નથી, શૂન્ય જેવું લાગે છે, જાણે કઈ છે જ નહીં. પર્યાય દેખાય છે, દ્રવ્ય તો જાણે શૂન્ય જેવું કઈ છે જ નહીં એવું લાગે છે, એમ તો શું કરવું, શું વાસ્તવિકતા શું સમજવી, એમ આવો પ્રશ્ન દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં પણ થયો છે. वर्तमान ज्ञान वेदन ख्याल में आता है, वैसे त्रिकाली सत ख्याल में नहीं आता है। पर्याय देखाय छे, द्रव कहीं देखा तो नहीं। बे एक प्रश्न छे, 125 मो छे कि वर्तमान ज्ञान वेदन ख्याल में आवे छे एटले पर्याय देखाय छे अथवा जणाय छे, समझाय छे। त्रिकाली सत ख्याल में नहीं आता, अहीं द्रव कहीं देखात नहीं। एक प्रश्न उत्तर में शो बे जना के छे, प्रश्न तो एक ज हमें आयो छे। પોતાની ભાવના પોતે સાથે લઈને જાય છે, અહીંયા ઉપર, હા ઉપર છે, હા પોતે શાશ્વત દ્રવ છે, પોતે શાશ્વત દ્રવ છે, તેમાં અનંત ગુણો છે, તેમાં જાણવાનો ગુણ છે, આનંદ ગુણ છે, અસ્તિત્વ ગુણ છે, શાશ્વત રહેવાનો વસ્તુત્વ ગુણ છે, ચારિત્ર ગુણ છે, વેદકતા ગુણ છે વગેરે અનંત ગુણ છે, જે શબ્દમાં ન આવે તેવા છે, બીજા પણ અનંત ગુણ છે કે જેના કોઈ નામ નથી, પણ પોતે જાણતો નથી એટલે શૂન્ય જેવું ભાસે છે। અંતરમાં જો દ્રષ્ટિ કરે તો પોતે શૂન્ય નથી, ગુણોથી ભરેલો છે। અંદરમાં વિકલ્પ તોડીને જો લીનતા કરે તો તેમાં આનંદ ભરેલો છે, જ્ઞાન ભરેલું છે તે દેખાય। સુકાનજીજી થોડું લોજિક આપ્યું છે આ વિષયમાં, હમણાં સીધું અનુભવ ઉપર લઈ ગયા છે। તું જાણતો નથી કેમ કે તને તારો અનુભવ નથી, આ સૌ સ્થિરતા હૈ, ચારિત્ર માં સ્થિરતા હૈ। અંતરમાં જો દ્રષ્ટિ કરે તો પોતે શૂન્ય નથી, ગુણો થી ભરેલો છે, એટલે જો સ્વરૂપ દ્રષ્ટિ થાય તો એ દ્રવ્યનું ગ્રહણ થશે, જે દ્રવ્ય તને દેખાતું નથી એ દ્રષ્ટિમાં આવશે। અને વિકલ્પ તોડીને અંદર લીનતા કરે એ ચારિત્ર થયું, તો આનંદ ભરેલો છે, જ્ઞાન ભરેલું છે અંદરમાં, અનંત જ્ઞાન ને અનંત આનંદ ભરેલો છે એવું તને જ્ઞાનમાં પણ જણાશે, અનુભવ પ્રધાનતાથી ઉત્તર આપ્યો છે। સુગંધજી લોજિકથી જરા વાત કરી છે કે જે ઉઘાડમાં ન્યાયથી ખ્યાલમાં આવ્યું કે ખ્યાલવાળી જ્ઞાન પર્યાય, તને ખ્યાલમાં આવ્યું ન્યાયથી કે ભાઈ મને પર્યાય જણાય છે, તો કે જેના ખ્યાલમાં આવ્યું કે પર્યાય જણાય છે એ ખ્યાલવાળી જ્ઞાનની પર્યાય છે, એ પણ કોઈ આધાર ઉપર ખડી છે। જ્ઞાન પર્યાય બી કોઈ આધાર પર ખડી હે, ખ્યાલ વાળી જ્ઞાન પર્યાય બી કોઈ આધાર પર ખડી હે, તો આધાર વાળી વસ્તુ ક્યાં હે? આમાં તો શું છે, અનુભવ એને જ ખબર પડે, અહીંયા હવે વગર અનુભવી તું છો એને પણ જરાક પ્રેરણા આપી છે કે તને ખ્યાલમાં આવે છે ને પર્યાય, તો એ પર્યાય ધરખડી છે કે કોઈ કોઈ વસ્તુને આધારે છે, રહી છે, શેમાં ઊભી થઈ, કોઈ વસ્તુના આધારે ઊભી થઈ કે ક્યાં અધર લટકી, આધાર વગર એસા દેખ કર ઉસ આધાર વાલી શક્તિ મેં થમ જાના પ્રસર જાના વહી સત સ્વભાવે। તો એ જો તને આધારનો ખ્યાલ આવે તો તું એમાં થંભી જા, એમાં પ્રસરી જા, એમાં વ્યાપી જા, એ સત સ્વભાવ છે, એ ત્રિકાળી સ્વભાવ છે। પછી આવવાનું બહુ જોઈડ્યો એમણે, પહેલા એક લોજિક આપી અને પછી કીધું કે તો અનુભવ આવ્યો છે આ ટેકનિક આપણે થોડું સ્પષ્ટીકરણ આપ્યું છે કે ત્રિકાલી સ્વરૂપ માત્ર ખ્યાલ મેં લેના હૈ એસા અભિપ્રાય નહીં રખ કરકે, અંતર મેં ત્રિકાલી આધારભૂત શક્તિ કો સ્વયં કે રૂપ મેં દેખને કા પ્રયાસ કરના ચાહીએ, શું કહેવું છે કે ત્રિકાળી સ્વરૂપને વિકલ્પથી ખ્યાલમાં લેવો એમ અભિપ્રાય નહીં રાખવો, પણ પ્રેક્ટિકલ સાઈડથી અંદરમાં પોતાના ત્રિકાળી આધારભૂત શક્તિને પોતાના સ્વરૂપે જોવાનો પ્રયાસ કરવો જોઈએ. એ જોવાનો પ્રયાસ કરવાથી સહજ સ્થિરતા આવી જશે. એ પ્રકારે પર્યાયથી દ્રવ સુધી જાવું તો દ્રવ પણ સમજાશે. પર્યાય નવી આવી, શૂન્ય માંથી આવી કે કોઈ વસ્તુ હતી એમાંથી આવી, પણ આમાં પણ સ્પષ્ટીકરણ આપણે જે આપ્યું છે એ જરા વિશેષ ખ્યાલ કરીને આપ્યું છે કે એ તો એક ખ્યાલ થયો, એક વિચાર થયો, એક અભિપ્રાય થયો, કોઈ વસ્તુ લોજિકથી કોઈ વસ્તુમાંથી પર્યાય આવી, એટલું જ નહીં રાખીને શું અંદરમાં જે શક્તિનું રૂપ છે એને પોતાના સ્વરૂપે જોવાનો પ્રયાસ કરો. જે ત્રણે કાળે શક્તિનું સ્વરૂપ છે એ તને જે સમજવામાં આવ્યું એ માત્ર સમજીને ખ્યાલમાં રાખવાનું નહીં, પણ એને તું જો, એને જોવાનો પ્રયાસ કર, શું પુલિનતા અથવા સ્થિરતા આવી જશે. વસ્તુ એવી છે કે એને જોતા તને સ્થિરતા ને લીનતા આવી જશે. એવી રીતે તું ત્રિકાળીનું જ્ઞાન કર, માત્ર અનુમાનથી લોજિકથી જ નહીં કર. બેન શ્રી તું દ્રષ્ટિ કર, વિકલ્પમાં તોડીને લીનતા કર, પણ કેવી રીતે કરવી એ પાછો પ્રશ્ન ઉભો થશે કે તું તારી જે શક્તિ છે એને પોતાના રૂપે જોવાનો પ્રયત્ન કર. જ્ઞાન દર્શન દ્વારમાં સ્વરૂપ શક્તિને દેખવી, જેમ અગ્નિના તણખામાં આખા ગામને બાળવાની શક્તિ જોવામાં આવે છે, રૂના ને કાગળના કેટલા ગોડાઉન બાળે એક તણખો નાખ્યો હોય તો, હે કેમ કે શક્તિ છે એનામાં, શક્તિ છે. એમ તું પર્યાયમાં શક્તિને જો, અને અહીંયા તારી પર્યાયમાં શક્તિને તારા સ્વરૂપે તું જો, એ રીતે જો, તારા સ્વરૂપે તું જો, પોતાના સ્વરૂપે તું જો. ત્યારે પ્રશ્ન એમ થાય કે પોતાના સ્વરૂપે કેવી રીતે જોવી, કે પોતાના સ્વરૂપે છે માટે પોતાના સ્વરૂપે જોવી છે. જે એક થોડોક દ્રષ્ટાંત આપો કે શરીરને પોતાના સ્વરૂપે જોવે છે કે નહીં, હે હું આવો રૂપાળો છું, મારું આવું રૂપ છે, મારું આવું રૂપ છે એમ જોવે છે કે નહીં. જે શરીર તારું રૂપ નથી, કેમ કે એની રાખ થવાની છે, જે શરીર તારું રૂપ નથી એને તું તારા રૂપે કેમ જોવે છો, એ તને કોને શીખડાવ્યું એ, કે કઈ રીતે તું જોવે છો, તારા સ્વરૂપે નથી એને તું તારા સ્વરૂપે જોવે છો, ક્યાં તને પ્રશ્ન ઉઠતો નથી. અને જે શક્તિ તારું કાયમી સ્વરૂપ છે, ત્રિકાળી સ્વરૂપ છે, એને મારે કેમ જોવું મારા સ્વરૂપે, એવો તું પ્રશ્ન ઉઠાવે છે. અચરજની વાત છે. પ્રયત્ન કરવો જોઈએ. જ્ઞાન દર્શન દ્વારમાં, જ્ઞાન દર્શન ની પર્યાયમાં, દ્વારમાં કયો કે પર્યાયમાં કયો, પોતાના સ્વરૂપ શક્તિને પોતાના સ્વરૂપે જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને પોતાના સ્વરૂપે છે તો પ્રયત્ન કરીશ તો તને તારા સ્વરૂપે જરૂર દેખાશે, કેમ કે તારા સ્વરૂપે છે માટે તને જરૂર તારા સ્વરૂપે દેખાશે. હું પ્રયત્ન તો કર એમ કે છે, અંદરમાં પ્રયત્ન તો કર, એટલી વાત છે. જુદા જુદા ગુણો થી દ્રષ્ટિ કરવામાં, શ્રદ્ધા થી વાત કરે છે, લીનતા કરવાની, ચારિત્ર ની વાત કરે છે, જોવામાં જ્ઞાન ની વાત છે. મુમુક્ષુ ને જ્ઞાન ની પ્રધાનતા છે, સાધન છે, જ્ઞાન છે એ સાધન છે.
રાગની તીવ્ર પરિણતિમાં ઉભો છે એટલે
જણાતું નથી,
ક્રમ માં
આવે એને પરિણતિ
થોડી જોઈએ.
બસ સીધી વાત આ છે બેન, શું કીધું કે જો શ્રદ્ધા કરે તો બ્રહ્મ શ્રદ્ધા થાય, લીનતા કરે તો દેખાય, એમ ફરતી વાત મૂકી, આમ કરે તો આમ થાય. શું એમ કીધું કે ભાઈ તું જરાક વિચાર કર કે જો પર્યાય છે એ કઈ અધર નથી, કોઈ વસ્તુ છે એની આધારે પર્યાય છે, અને કોઈ પણ પર્યાય કોઈ પણ વસ્તુના આધારે જ હોય છે ને. જેમ કે ચમક છે હીરાની, તો હીરાની ચમક હીરા વગર તો નથી ને, ચમક 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 થાય છે, ચમક દેખાય છે. હવે તું એમ કહેશ કે ચમક દેખાય છે પણ મને હીરો નથી દેખાતો, તો વાત કઈ વાસ્તવિક નથી, કલા કાલ્પનિક થઈ જાય છે. હીરા વગર હીરાની ચમક તને કઈ રીતે દેખાણી કે ન દેખાય, એમ વાસ્તવિક રીતે એમ જ દેખાય કે હીરો ચમકે છે. ચમક દેખાય છે ને હીરો કેમ, મારે કેમ જોવો, એવો પ્રશ્ન કોઈ નથી કરતો. એમ જ્ઞાન આત્મા કરે છે, જ્ઞાન કોણ કરે છે, આત્મા કરે છે. તો જાણવાની શક્તિને તું પોતા રૂપે જોવાનો પ્રયત્ન કર, જરૂર દેખાશે તને, એમ કેવું છે. હા, એક ન્યાય ચમક એ હીરો છે, કે જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા છે. એક ન્યાય ચમક એ હીરો છે, અને એક ન્યાય ચમક છે તે હીરાની પર્યાય છે, કેમ કે બીજી પણ ઘણી પર્યાયો છે, સફેદાઈ વગેરે, નિર્મળતા વગેરે. ચીંધવા માટે છે, આંગળીને જોઈ રહેવા માટે નથી, આંગળીની દિશામાં ચંદ્રને જોવા માટે આંગળી બતાવી છે. એવી રીતે પર્યાય દ્વારા દ્રવ્યને જોવાનું છે, પર્યાયને જોતા રહેવાનું નથી. લક્ષણ થી લક્ષ દેખાય ને. આગળના
પ્રશ્નમાં આવી ગઈ ને વાત, જે હીરામાં ચમક થયા કરે છે, હીરામાં ક્યાં આવે છે?
બરાબર,
જ્ઞાન થયા કરે છે, જ્ઞાન સ્વરૂપમાંથી,
જ્ઞાનની શક્તિમાંથી જ્ઞાન આવે છે, શક્તિની વ્યક્તિ થઈ છે. શક્તિની વ્યક્તિ થઈ છે, અથવા ગુણે પોતાનું કાર્ય કર્યું છે પર્યાયમાં. ગુણે ગુણ રૂપે રહીને પોતાનું ગુણત્વ છોડ્યા વિના ગુણ સ્વરૂપે એમને એમ રહીને પૂછો કેથી આવીને પાછો એક કાર્ય કર્યું પોતાનું. જ્ઞાન ગુણે શું કાર્ય કર્યું કે જાણવાનું, શ્રદ્ધા ગુણે શું કાર્ય કર્યું કે શ્રદ્ધવાનું. ગુણ ગુણ રૂપે રહીને ગુણ પોતાનું સ્વરૂપ છોડ્યા વિના પર્યાયમાં કાર્ય કરે છે. ગુણ ગુણ રૂપે પણ રહે છે અને પર્યાયમાં કાર્ય પણ કરે છે. શક્તિ તો શક્તિ રૂપે છે, ક્યાંથી દેખાય? વ્યક્તિ ઉપરથી શક્તિ દેખાય, સીધી વાત છે. શક્તિ પર્યાયમાં પરિણમી છે અને શક્તિ શક્તિ રૂપે રહે છે, એટલે શક્તિ રૂપે એને જાણવી જોઈએ એમ છે. શક્તિ પર્યાય દેખાય એ વખતે ક્યાંથી દેખાય? કેમ કે પર્યાય તો પ્રગટ છે, શક્તિ પ્રગટ છે થોડી, એ તો અપ્રગટ જ રહે છે, શક્તિ રૂપે જ રહે છે. આ ઇલેક્ટ્રિસિટીની જેમ આ દોરડાની અંદર કરંટ છે કે નહીં, કે લાઈટ થાય તો ખબર પડે, કે દોરડાની અંદર કરંટ દેખાતો નથી. એટલે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ હોવો જોઈએ. આપણા બધા શાસ્ત્રો માં વિજ્ઞાન ભરેલું છે.
સિદ્ધ પરમાત્મા સત્પુરુષમાં વ્યક્તિ રૂપે
દેખાય. સત્પુરુષમાં પર્યાય પ્રગટ છે ને. એટલે પ્રશ્ન, સ્વભાવ સન્મુખ જોરદાર પરિણતિ ન થાય અને ભાવ પૂરો થઈ જાય તો શું થાય? આ પ્રશ્ન ઘણાને મૂંઝવે છે કે ભાઈ આપણે કાર્ય કર્યું નથી, નામના મનુષ્ય ભાવ પૂરો થઈ જશે તો શું કરશો? કામ તો થતું નથી. ઈચ્છા છે કે કામ થાય તો સારું, કોણ જાણે ભાવ ક્યારે પૂરો થઈ જાય. કઈ કહેવાય તો નહીં, કોઈનું કઈ કહેવાય નહીં, તો પછી તો બની જાય છે. સમાધાન, પોતાની ભાવના પોતે સાથે લઈને જાય છે. શું સ્વભાવ સન્મુખ પરિણતિ ન થઈ હોય પણ જો ભાવના હોય, આત્મકલ્યાણની ભાવના હોય, સાથે લઈને જાય છે. પોતાની અંતરની તૈયારી હોય, ઉપર ઉપર છલ્લી નહીં, અંદરથી તૈયારી હોય આત્માની, અર્થાત માત્ર કલ્પના પૂરતી નહીં, ઉપર ઉપર નહીં, પણ અંતરની ઊંડી ભાવના હોય, જો લીધું છે, અંતરની ઊંડી ભાવના હોય તે સાથે આવે છે. ઠીક, કેટલું બધું પ્રોત્સાહન આપ્યું છે કે તમે સમ્યક દર્શન નથી હોય, ઠીક છે, તને સંસ્કાર ન પીડ્યા હોય, ઠીક છે, સ્વભાવ સન્મુખ તમે સંસ્કાર પડે. હવે કઈ આધાર ખરો કે નહીં તો કે હજી એક આધાર છે, અને એ આધાર તો અત્યારે પણ એ આધારનું પરિણામ તું કરી શકે એમ છો. નવામાં નવો જીવ, સાવ નવો આવેલો જીવ, એને પહેલી વહેલી ભાવના થઈ શકે એવું છે. એમાં કોઈ પૂર્વ શરત નથી. તમે લેસ્ટર ગયા હતા, લંડન ની બાજુનું ગામ છે, આપણા કલકત્તાના એક મુમુક્ષુ છે, એના સગા થાય. એટલે પહેલાં તો લંડનનો પ્રોગ્રામ થઈને કેન્સલ થયો હતો, પછી અમને ખબર પડી તો આપણે તારાબેન કરીને છે, તો ત્યાં કલકત્તામાં સ્વાધ્યાયમાં આવે છે. હમણાં પુના રહેવા ગયા છે. મારી ભત્રીજી છે, એને મારે ખૂબ સંબંધ છે, ભત્રીજી એટલે ભાઈની દીકરી, મારે ખૂબ મેળ છે કે. અને મેં એને ફોન કર્યો હતો કે આ રીતે આ લોકોનો પ્રોગ્રામ થઈને કેન્સલ થયો છે, પણ જો તું આ બોલાવો તો તને બહુ લાભનું કારણ છે. હજી છોકરી તૈયાર થઈ ગઈ. તો એને વાત કરી કે આ રીતે મારા કોલમાં વાત મળી એમ નહીં, તમે વાત કરો કે અમે 15-17 જણા છીએ અને ત્યાં બધી મુશ્કેલી છે. હા, કેમ કે લંડનનો પ્રોગ્રામ એ પોઈન્ટ ઉપર જ કેન્સલ થયો હતો. ભાઈ અહીંયા અમારા બધાને 15-17 જણાની વ્યવસ્થા કરવી મુશ્કેલ છે, 2-4 જણા આવતા હોય તો વાંધો નથી. એટલે ભાવના બતાવી. એ બહેનનું નામ એ ભાવના બેન હતું, અને બહુ જ ભાવનાવાળી બેન હતી. હા, તૈયારી બતાવી. તું તારું 15-17 જણા આવે હું વ્યવસ્થા કરીશ. એને શું કર્યું કે ત્યાં આપણું જે જૈન સેન્ટર છે એમાં એને વાત કરી કે ભાઈ અહીંયા જમવાની જો વ્યવસ્થા થાય અને વ્યાખ્યાનની વ્યવસ્થા થાય તો આ લોકો આવવા માગે છે, ખર્ચો બધો હું કરીશ. ખર્ચ હું કોઈના માથે નહીં નાખું, મંડળવાળા માથે કે સેન્ટરવાળા માથે હું ખર્ચો નહીં નાખું. સમજાવ. મારી ભાવના છે આ લોકોને બોલાવવાની, તમને બધાને લાભ મળશે. બધા લોકો શું કરવા ના પડે, જગ્યા તો જગ્યા છે, ત્યાં જમવાનો હોલ વ્યાખ્યાનનો હોલ બધી વ્યવસ્થા હતી. ખર્ચ કરવાવાળા એને ખર્ચ કરવો, પ્રોગ્રામ નથી કર્યો. બધા લોકો હારે નહોતા જોડાવાના, કીધું ભાઈ તમે આવો અમારી સાથે, ભલે 2 જણા વધારે પણ તમે તમારે ભત્રીજીને ત્યાં અમે જઈએ ને તમે અહીંયા. એ લોકોએ રિક્વેસ્ટ કરેલી કે અમારે આવવું છે પણ જગ્યા નહોતી પહેલાં. પછી એમ છે તો આ લોકોએ પ્રોગ્રામ કર્યો છે, તેમને સાથે લઈ લીધા, એમને સાથે લીધા. બાંધણીમાં સુરેશભાઈ ન મળ્યા, સુરેશભાઈ ને એમના પત્ની. હા, શું બે જણા સાથે લીધા. સાવ નવે નવા હતા આ લાઈનમાં, એકદમ ન્યુ કમર હતા. હું સ્વાધ્યાયમાં એનો પ્રશ્ન કર્યો કે હું તો હાવ નવી છું, પહેલું વહેલું મારામાં શું હોવું જોઈએ કે જેથી મને આ દિશામાં હું આગળ વધી શકું, એવું મારામાં પહેલું શું હોવું જોઈએ એ મને કહો. મારી મારી યોગ્યતા સમજીને તો મારી હું પહેલો શરૂ કરી દેવું છું. હું પહેલી વહેલી તો આત્મકલ્યાણની ભાવના હોવી જોઈએ. બધા પણ એનું નામ જ ભાવના છે, મને ખબર છે. ભાવના છે એમની, ભાવના વાળા છે એ મને ખબર છે. કેમ કે એના ઘરે અમે એના ઘરે ઉતર્યા હતા. પછી એને એનું ઘર તો એવું મોટું નહોતું કે 17 જણને ઉતારી શકે, એટલે એને પોતાના પરિવારમાં બીજા દેરિયા જેઠિયા જે રહેતા હતા એને ત્યાં ઉતાર્યા હતા. હા, અને એક ગેસ્ટ હાઉસ પણ હતું સેન્ટરનું, એમાં પણ થોડાકને ઉતાર્યા હતા. બે બેડરૂમની જગ્યા ત્યાં હતી, ત્યાં પણ થોડાક ઉતર્યા હતા. એમ બધા વેચાઈ ગયા હતા. એટલે વ્યવસ્થા બધી એને ઊભી કરી હતી બહુ ભાવનાથી, અને બહુ જ સારી રીતે એણે એટલા દિવસ જોબ છોડી દીધી, અને ખર્ચ કરવામાં પણ બહુ જ સારી રીતે લાવવા લઈ જવાની વ્યવસ્થામાં બધી રીતે ખૂબ જ રાખ્યું. ત્યાર પછી અમે અમેરિકા ગયો તો ત્યાં એના ફોન આવતા હતા કે મારું પરિણામ નામ ચાલે છે, મારું પરિણામ નામ પૂછી લીધું હતું કે માર્ગદર્શન કરવા માટે મારે શું કરવું, મારે વાતચીત કરવી હોય તો કેવી રીતે કરવું, બધા ફોન નંબર લઈ લીધા હતા જ્યાં જ્યાં જવાના હતા ત્યાં. બરાબર ચર્ચા કરતા હતા કે મારું આમ ચાલે છે, મારું આમ ચાલે છે, આમ ચાલે છે. બેન શ્રી વામન વાત કરે છે, પોતાની ભાવના હોય, સાવ નવો જીવ હોય પણ પોતાની અંતરની ઊંડી ભાવના હોય આત્મકલ્યાણની, તો એનું આયુષ પૂરું થઈ જાય તો એ ભાવના સાથે લઈને જાય છે. જેમ સંસ્કાર સાથે લઈને જાય એમ ભાવના સાથે લઈને જાય. સંસ્કાર છે એથી જરાક આગળની ડિગ્રીના પરિણામનો વિષય છે, એટલે ભૂસાતા નથી. ઊંડી ભાવના હોય પણ જો એની સામે એ ભાવનાથી આગળ વધીને સંસ્કાર સુધી ન જાય તો પછી ગડબડ થવાની શક્યતા ખરી, કારણ કે એમાં સંસ્કાર જેટલું બળ નથી. પણ ભાવાંતર થાય તો સાથે લઈને જાય એટલું બળ છે. ઓલા તો કોઈ ભાવમાં ભૂસાય જ નહીં, સંસ્કાર પીડ્યા હોય તો એની તો પામે પામે ને પામે. ભાવના હોય તો એકાદ ભાવમાં હારે જ લઈને જાય, પછી બીજા ભાવમાં એ ભાવના વૃદ્ધિ કરી જાય, કામ કરી જાય તો કરી જાય, અને નહીં તો પાછું ચોપટ થઈ જાય. એટલે થોડું કામ થઈ શકે એવું છે, પહેલે પગે થી પગ મૂક્યો હોય તો પણ આટલો રિસ્પોન્સ છે એને. નાની હોય કેટલે હદ સુધી પ્રેરણા આપે છે અને પ્રોત્સાહન આપ્યું છે. એ વખતે સારી યોગ્યતામાં હતા, પછી પાછો સંઘ ફેર થયો ને ફેરફાર થયો, પછી પછી આવતા તો મળતા નતા, આગે બેસતા હતા, વાત નતા કરતા, બધો ફેરફાર થઈ ગયો. નામ ભૂલી ગયો હું, કઈ વખત આવ્યા ત્યારે તો બહુ ભાવના લઈને આવ્યા હતા. કોઈ વખત ભાવના ભાવુકતા વાળી પણ હોય છે, ભાવના ભાવનાના સ્વરૂપે પણ હોય છે. પણ ઊંડી ભાવના હોય તો ભાવાંતર થાય તો સાથે આવે છે. હવે આગળની વાત, ચૈતન્ય તરફની પરિણતિ જે નાયકને પકડવા તરફ જતી હતી તે ઊંડી હોય, જિજ્ઞાસા તીવ્ર હોય તો બીજા ભાવમાં તે સાથે આવે છે. આ ભાવના અહીં સુધીની હોવી જોઈએ. શું કહે છે કે જાણે એને આત્માને પકડવાની ઊંડાણ વાળી હોય, આત્માને પકડવાના ઊંડાણ વાળી હોય, બહુ તીવ્ર જિજ્ઞાસા વાળી હોય, કારણ કે સ્વરૂપ થી અજાણ છે એટલે એકદમ તીવ્ર જિજ્ઞાસા હોય, એવા બે સિમ્પટમ લીધા ઊંડી ભાવનાના, તો એ બીજા ભાવમાં સાથે આવે છે. અને એ બીજા ભાવમાં સાથે આવે ત્યાં એનો પુરુષાર્થ પણ જાગે છે. પણ માત્ર બોલવા પૂરતું કે ધારણા પૂરતું હોય તો તે છૂટી જાય છે. પોતાને પાડવર્યો કે મારી પરિણતિ મારા આત્માને ઊંડાણથી પકડવા માટે જાય છે, શું અને મને સ્વરૂપની તીવ્ર જિજ્ઞાસા વર્તે છે, શું તીવ્ર એવી કે અંદરમાં, પછી એ જિજ્ઞાસા સ્વરૂપની ઓળખાણપૂર્વક તૃપ્ત ન થાય, શાંત ન થાય ત્યાં સુધી જીવને ચેન પડે નહીં, ત્યાં સુધી ચેન ન પડે. એવી ઊંડી હોવી જોઈએ.
પુરુષાર્થ જાગે છે
બીજા ભાવમાં,
બીજા ભાવમાં સંસ્કારમાં તો પુરુષાર્થ જાગે જ,
આમાં પણ જાગે જો એવી ભાવના લઈને જાય તો જાગે. પ્રોત્સાહન આપવું છે ને કે જો તું આવી ભાવના લઈને જઈશ, કેવી કે નાયક સ્વરૂપને પકડવા માટેની પરિણતિ જતી હોય, તલપાપડ થતી હોય, તીવ્ર જિજ્ઞાસા હોય, તો બીજા ભાવમાં તને આવો આના માટેનો પુરુષાર્થ જાગશે, તો આગળ વધી શકીશ ખરો. એટલે કે જો તને અંતરના ઊંડાણમાંથી ભાવના જાગી હશે તો એ ભાવના આગળ વધે એ પહેલા આયુષ્ય પૂરું થઈ જશે, તો પણ બીજા ભાવમાં અનુસંધાન થશે ખરું, તારો પુરુષાર્થ જાગશે અને તું આગળ વધી શકીશ. માટે ઓછામાં ઓછું આટલી ભાવના સુધી આવી જાય એમ કેવું છે.
સત્પુરુષ
ના યોગ ની ભાવના રાખી હોય તો એ પ્રકારના એ ભાવનાને કારણે પૂર્વ કર્મ ઉભા થઈ ગયા હોય, કર્મ બંધાઈ ગયા હોય, તો બીજા ભાવમાં યોગ થાય. મારે જોઈએ અને જોઈએ એને મળે એમ છે, એ કુદરતની વ્યવસ્થા છે. પુરુષાર્થ જાગે અને જેને યોગ્યતા પાકે અને મળ્યા વગર રહે નહીં.
બીજો પ્રશ્ન થાય કે દાખલા તરીકે વારંવાર સત્પુરુષ વર્તમાનમાં મળતા હોય જીવને, તો પૂર્વે એ પ્રકારની ભાવના ભાઈ હોય પણ પુરુષાર્થ ના કરે,
એમાં શું છે કે ઉપર ઉપરના એવા પૂજ બાંધા હોય
જી,
લોલમાં લોલ કરવાના
જી,
સમજણ વગર ઓગ સંજ્ઞાએ, તો પુન તો પુણ્યનું કામ કરવાનું છે,
બરાબર,
પુણ્ય તો પુણ્યનું કામ કરશે જ. તો ફરીને યોગ થશે, જેમ અહીંયા યોગ થયો ને પુરુષાર્થ ન કર્યો, એમ ફરીને યોગ થાય ને પુરુષાર્થ નહીં કરે, તો પછી પાછું ક્યાં સુધી એમ ના માલવાનું? પછી તો કુદરત એમ કહેશે કે તું દરકાર કરતો નથી, જાઓ. પછી શું થશે કે પોતે જ પણ સત્પુરુષનો યોગ થાય અને સત્પુરુષની આજ્ઞા પ્રમાણે આગળ ન વધે, તો પછી એને સત્પુરુષને ઈચ્છે છે એ વાત પણ રહેવાની નથી, પરિણામ ફરી જવાના, પરિણામ ફરી જવાના એટલે સંયોગ પણ ફરી જવાના. એમ પૂર્વે અનંત વાર સત્પુરુષનો યોગ થયો છે, પણ આવી રીતે ને આવી રીતે, એટલે પાછો એ યોગ ટાળ્યો છે, પોતાને પોતે ટાળ્યો છે પાછો, એવા જ પરિણામ કરીને. એવું અનંત વાર બન્યું છે, હવે એવું ન બને એની જાગૃતિ રાખવી રહી. એવું તાત્પર્ય શું છે કે હવે એવું ન બને એની જાગૃતિ રાખવી રહી, હવે ફરી ફરીને આવી ભૂલ ન થાય. બે પ્રકારે છે. સત્પુરુષ તો બધા દેવા માંગે છે, લઈએ ને લઈએ ને, વાત તો બધા માટે ખુલ્લી છે. એમ કીધું છે તારા માટે ખુલ્લી નથી, બીજા માટે ખુલ્લી છે એવું તો નથી. અહીંયા પુસ્તકમાં જે વાત આવે એ તો પ્રાઇવેટ મીટિંગ તો રહી જ નહીં, એને બધા એના માટે ખુલ્લી વાત થઈ ગઈ. લેનાર લેવાની વગર જ પોતાને હોવી જોઈએ. પોતાનું આત્મકલ્યાણ કરવાની પોતાને ગરજ હોવી જોઈએ, અને કેટલી ગરજ હોવી જોઈએ કે પૂરેપૂરી ગરજ હોવી જોઈએ, આ સીધી વાત છે. ગરજ ન હોય તો એનો ઉપાય નથી. પોતાના જ આત્મકલ્યાણની પોતાને ગરજ ન હોય તો કાંઈ નહીં, આમે સંસારમાં અનંતા રખડે છે, ભેગો તું રખડ, અનંતા જીવો રખડે છે, તું સાથે સાથે રખડીશ, બીજો મોટો આ તો છૂટી જવું હોય એની વાત છે. બસ આત્મકલ્યાણ ની ભાવના પૂરેપૂરી હોવી એમાંથી આ ધ્યેય બંધાશે, ભાવના હશે તો ધ્યેય બંધાશે. કોઈ પણ ભોગે મારે મારું કામ કરી લેવું છે, એમાં મારે કોઈ અનુકૂળતા પ્રતિકૂળતાની વચ્ચે કોઈ પરિસ્થિતિને મુખ્ય કરવી નથી. કોઈ પણ ભોગે આત્મકલ્યાણ આ ભાવમાં કરી જ લેવું છે. આવી તક વારંવાર મળતી નથી અનંત કાળમાં પણ, માટે કરી જ લેવું છે. અને જો ધ્યેય બાંધ્યું તો સમજ પછી એનો વેગ આવશે, પુરુષાર્થ આવશે. આવે છે ભાવના તો આવે, મગાવે એવું કઈ નથી. એને પછી યોગ થાય. સુગાનીજી છે, ખૂબ ભાવના આવી. કેવી ભાવના આવી? ફાટમ ફાટ ભાવના આવી. તો આત્મધર્મ શું જ આવી? આત્મધર્મ તો ઘણા ને મળ્યું, તો મળતું હતું. એમને કેમ શું આવી કે હું ત્યાં ભીઓ જાઉં? તો ભાવના, એની ભાવનાએ શુદ્ધ કરી દીધી, ભાવનાએ વાતને સુજાડી. અંતરની શુદ્ધ ભાવના લઈ આવે છે.
યથાર્થ ભાવના હતી એટલે,
યથાર્થ ભાવના હતી તો શું આવી કે મારે ત્યાં જવું
જોઈએ?
નહીં તો આર્થિક પરિસ્થિતિ પણ જવાની નહોતી. અને અજાણ્યા સ્થળમાં, અજાણ્યા ક્ષેત્રમાં, અજાણી ભાષાવાળા લોકો સાથે જવાનું હતું, તો પણ એની ભાવનાએ કામ કર્યું. તો ક્યાં ને ક્યાંય પહોંચી ગયા, દાલી સુધી પહોંચી જશે. આવું કામ છે, ભાવના સિદ્ધાલય સુધી પહોંચાડે એમ છે. અને ભાવના કરવા માટે તું છૂટો છું, તને શું વાંધો છે? બોલ. તારા આત્મકલ્યાણની તારે ભાવના કરવી, એમાં તને વાંધો શું? એ બોલ. શું વાંધો પીડ્યો છે તને? હોનિયારે પીડ્યો છે? કઈ જાતનો વાંધો છે? હે, એના માટે તો તું ખુલ્લો ઓપન છો, તને કોઈ વાંધો એમ નથી. બસ આટું કરને ભાઈ, જો તારી લાઈન સીધા લઈ સુધી છેડો અડી જશે, વાંધો નહીં આવે. આટલી પ્રેરણા આપી છે આ બોલમાં, આટલી સરસ પ્રેરણા આપી છે.
પછી એક વાત એવી ખ્યાલ રાખવી જોઈએ કે મનોજ હમણાં આવી વિવેક મેલા અને જ્ઞાન મેલા, હજી ભાગ છૂટા તો જ્ઞાન અને વિવેક મેલ
નહીં મિલે. વો તો હે
કેટલા હીન હો જાય.
અનંત જીવોને જે મન નથી, મન વગરના પ્રાણી થઈ ગયા, અસંગની પૈસા કમાવા દોડ્યો, મન મળ્યું ત્યારે દુનિયાની પંચાયત કરવા દોડ્યો, મન મળ્યું ત્યારે બીજી આત્મકલ્યાણ સિવાય બધી દુનિયાદારી નું ડાપણ લોળવા દોડ્યો. કુદરતે મન લઈ લીધું, જા અસંગની એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, હવે તને વિવેક કરવાની જગ્યા નહીં મળે. એ ઔષધ ચૂકી ગયો, કુદરતે એ વાત છોડી દીધી. આમ છે ને,
જ્ઞાનકારી
શક્તિઓની ક્રિયા કરેંગે તો જ્ઞાન.